તારીખ 10/8/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 284 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 202
સ્વભાવે કરીને અનિત્ય છે, સ્વરૂપે કરીને અનિત્ય છે, તેથી તે આધાર લેવાની યોગ્ય નથી, આશ્રય લેવાની યોગ્ય નથી. આશ્રય નિત્ય વસ્તુનો, નિત્ય પદાર્થનો લેવા યોગ્ય છે. અનિત્ય પદાર્થનો આશ્રય લેવા જાય તો અનિત્ય પદાર્થ રહેવાનો નહીં હોવાથી આશ્રય મળતો નથી, એટલે એ પ્રકારનો અવિવેક છે કે અનિત્ય પદાર્થનો પણ જીવ આશ્રય લેવા જાય છે એટલે દુઃખી થાય છે. આશ્રય લેવા જાય છે, આશ્રયની અપેક્ષા રાખે છે અને આશ્રય મળતો નથી, તેથી જીવ દુઃખી થાય છે. ગુરુદેવના દરેક પ્રવચનમાં, પ્રત્યેક પ્રવચનમાં નિત્ય સ્વરૂપ, શુદ્ધાત્મ સ્વરૂપ, નિત્ય પદાર્થનો વિષય, આશ્રય કરવા માટે, આધાર લેવા માટે અને અનિત્ય પર્યાયોનો વ્યય પણ, અનિત્ય પર્યાયો વિશ્વાસને યોગ્ય નથી, અનિત્યતાથી પાછા વળવા જેવું છે, અનિત્યતામાં નિત્યતા જીવે માની લીધી છે એ મોટી ભૂલ છે, એ બંને પડખા સામે સામે એક સાથે પ્રત્યેક પ્રવચનમાં આવતા. સવારમાં જેને રાજ સિંહાસન ઉપર દેખ્યો હોય તે જ સાંજે શમશાનમાં રાખ થતો દેખાય છે. સવારે તિલક કર્યું હોય, સિંહાસન ઉપર રાજગાદી સોંપીને રાજગાદી ઉપર બેસાડ્યો હોય કે આજથી હવે આ રાજા ગણાશે અને રાજા તરીકે સ્વીકારવો અને રાજા તરીકે માનવો, આપણો રાજા છે હવે રાજ કરશે અને ઉત્સવ મનાતો હોય. રાજ તિલક થાય ત્યારે એનો ઉત્સવ, ગાદી નશીન કરે ત્યારે એનો હરખ કરે, એ જ સાંજે આયુષ્ય પૂરું કરે અને રાજ રાજના ઠેકાણે પડી જાય. આ ક્ષેત્રાંતર કરીને જીવ ક્યાંયનો ક્યાંય ચાલ્યો જાય એના કર્મનુસાર ફળ ભોગવવા માટે. આ અનિત્યતાના આવા પ્રસંગો જગતની અંદર અનેક બને છે. પોતાને ત્યાં ન બન્યો હોય એટલે બફમમાં રહેવા જેવું નથી, એ વિચાર પોતે કરવાનો છે કે આ સંસારના સર્વ પ્રસંગો ક્ષણિક છે, ક્ષણિક હોવાથી તુચ્છ છે અને આત્મા પાસે એનું કોઈ મૂલ્ય નથી. આત્માના જગન્ય આનંદ પાસે ત્રણ લોકના રાજનું મૂલ્ય નથી, ત્રણેય લોકનું મૂલ્ય નથી. તો આત્મા આખો પદાર્થ છે, એની પાસે તો મૂલ્ય કરવાનો પ્રશ્ન તો આવા પ્રસંગો તો સંસારમાં અનેક દેખાય છે. એવા અનેક પ્રસંગો દેખાય છે જીવને પ્રિયમાં પ્રિય સંયોગોનો વિયોગ થયો હોય, એવા અનેક પ્રસંગો દરેક જીવને પોતાના જીવનમાં અનુભવમાં આવતા જ હોય છે. પણ આ જીવ એના ઉપરથી કેટલો બોધ ગ્રહણ કરે છે, એના ઉપર એ પ્રસંગનો એને અનુભવ થયો છે અને એને વિવેક થયો છે એ પ્રસંગમાં, એમ ગણાય. થાય છે તો બધાને, પણ જેવો હળુકર્મી છે, જેને પોતાનું હિત સૂજે છે, એવા જીવો આવા પ્રસંગ ઉપરથી પોતાના નિત્ય ચિદાનંદ તત્વ ઉપર વળે છે, આશ્રય બદલવાના પ્રયત્નમાં અને માર્ગમાં આવે છે, એ ઉપાયમાં લાગે છે. આવા પ્રસંગો તો સંસારમાં અનેક દેખાય છે, છતાં મૂળ જીવોને વૈરાગ્ય આવતો નથી અથવા આકર્ષણ છૂટતું નથી. જેને વ્યામોહ ઘણો છે, જેને લઈને મતિ મૂંઢાઈ ગઈ છે, એટલે કે જીવ વિવેક કરી શકતો નથી એટલે મૂંઢ ગયો. વિવેકનો પ્રસંગ હોવા છતાં જીવ વિવેક કરતો નથી એટલે મતિ એની મૂંઢાઈ ગઈ છે, કામ કરતી નથી, એમ ગણાય છે. આવા પ્રસંગો તો સંસારમાં અનેક દેખાય છે, નજરે જોવામાં આવે છે. પોતાને પોતાના સંબંધીઓને ત્યાં આ બધા પ્રસંગો બનતા જ હોય છે, છતાં જીવને વૈરાગ્ય આવતો નથી એટલે કે ઉપેક્ષા થતી નથી, એનું મહત્વ ઘટતું નથી, એનું વજન ઘટતું નથી, એ બાજુના પરિણામની ચિકાસ ઓછી થતી નથી અને જીવ નિજ હિતના પંથે વળતો નથી, એનું નામ વૈરાગ્ય છે. વૈરાગ્ય એટલે ક્ષણિક બધું છોડી દઈએ અને પાછું પરિણામમાં કાંઈ ફેરફાર થઈ જાય એમને. ઉપેક્ષા કરીને આત્માની અપેક્ષામાં આવે અને આત્મહિતના રસ્તે ઉપાયમાં લાગી જાય ત્યારે એને ખરેખર વૈરાગ્ય છે એમ કહેવામાં આવે છે. તમામ હૃદયમાં નિરસપણ સંબંધ માનીને રસ લીએ છે, નજરે જોવે છે કે આ સંબંધ ટકવાનો નથી, રહેતો નથી, એટલે કે ખરેખર સંબંધ છે જ નહીં, હોય તો મટે નહીં, છતાં પણ સંબંધ રાખ્યો છે એ નક્કી કરી લઈએ કે આપણે જાણે છીએ જ નહીં, પછી માથે આવે પડે અને કરવું પડે બીજી વાત છે, પણ ઉજીને પોતે કરે. બાપુ બહુ મીઠાશથી ગુરુજન કહે છે, બાપુ સંસારને અનિત્ય જાણીને તું આત્મા તરફ વળ, આ બધા પર્યાયોની અનિત્યતા જોઈને અનુભવ કરીને તું એનો ભરોસો છોડ, એનો ભરોસો રાખીશ તો પણ એ દગો દીધા વિના રહેશે નહીં. આ શરીર છે જાણે કાયમ રહેવાનું છે એમ થઈને નિશ્ચિંત થઈને સૂતો છે, ભલે જાગતો હોય તો એ સૂતો છે, એ જાણે શરીર છૂટવાનું જ નથી. એવો જે વિશ્વાસ છે, ભરોસો છે, એ દગો દેશે એમ મૃત્યુ વખતે પરિણામ બગડી જાય છે, ખબર પડે છે કે બસ હવે શરીર છૂટવાનું છે તો પરિણામ કેમ બગડવા માંડે છે, કે એનો વિશ્વાસ છે એનો પ્રત્યાઘાત આવે છે. જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસઘાત થાય છે, બરાબર ખ્યાલમાં આવે છે. જીવ સહન કરી શકતો નથી. કે છે ભાઈ સંસારને અનિત્ય જાણીને, એ સ્વભાવથી જ અનિત્ય છે, એમાં નિત્યતા લાવવા ચાહે લાવવા માગે તો થઈ શકે એ વસ્તુ સ્થિતિ નથી. એટલે પોતાને ફેરવવાની કોશિશ કરે તો એ વ્યર્થ પ્રયત્ન છે, આકુલતા સિવાય એનું બીજું કોઈ ફળ નથી. બાપુ સંસારને નિત્ય જાણીને હું આત્મા તરફ વળ, તારા નિત્ય પદાર્થ તરફ વળ. જે દુઃખ છે એ અનિત્યતામાં નિત્યતા જાણી છે, માની છે, સ્વીકારી છે, એનું દુઃખ છે. અનિત્યને અનિત્ય પહેલેથી જાણ્યું હોય તો એનું દુઃખ થતું નથી. એક વાર તારા આત્મા તરફ જો, સંસારને અનિત્ય જાણીને તું આત્મા તરફ વળ, અને એક વાર તારા સ્વરૂપને તું જો, બસ બીજું કાંઈ નથી કરવાનું. સ્વરૂપમાં કાંઈ વધઘટ કરવાની નથી, બહારથી કાંઈ લાવવું નથી, અંદરથી કાંઈ કાઢવું નથી. જે સ્વરૂપ છે એને તું જો, બસ આટલી વાત છે. આખા જગતને જોનારો એવો તું તમે જ કાંઈ જોતો નથી. આ એક વિચિત્રતા છે કે આખા જગતને જોનારો એવો તું, અને તું જગતને જોવે છો પણ તને કાં જોતો નથી, અને તને જ ન જો, આ તે કઈ જાતની પદ્ધતિ છે તારી? એમ કહે તારા આત્મા તરફ જો, બધા સમાધાન થઈ જશે. એક તારા આત્માને તું જો, તને ક્યાંય અસમાધાન નહીં થાય, તને દુઃખ થવાનો અવસર નહીં રહે. સર્વાંગ સમાધાન થશે અને તું સુખી થઈ જશે હંમેશને માટે. પોતાનું પરમેશ્વર પદ છે એના તરફ જોતા પોતે જ પરમેશ્વર સ્વરૂપે અનુભવ ગોચર થાય છે. જેનું અવલોકન કરતા જ પરમેશ્વર થવાય એવી ઈચ્છિત છે. અવલોકન કરતા જ પરમેશ્વર થવાય એવી ઈચ્છિત છે. આત્મ અવલોકન લખ્યું છે અનુભવ પ્રકાશમાં, એ વાત લીધી છે કે જેની અવલોકના કરતા પરમેશ્વર થવાય, છતાં એનું અવલોકન કરતો નથી, અને કોડી કોડીનો પામર થઈને ભીખ માગે છે અને ભાવ ભ્રમણ વધારે છે, આ તે તારી બુદ્ધિ કેવી ગણવી અમારે? એક વાર તારા આત્મા તરફ જો, બહારના ભાવો અનંતકાળ કર્યા છતાં શાંતિ ન મળી, જે તું કરે છો એ કંઈ પહેલું વહેલું કરે છો, એમ જાણીશ નહીં, એમ લઈશ નહીં, અનંતકાળ આ જ કર્યું છે, જે લીધું છે. એક માણસ એક ગામમાં, કોઈ વસ્તી નથી એવા એક ગામમાં સુના બધા ઘર પડ્યા છે, એના ભીંતડા સુધારે છે. આ ઘર છે એનું જરા ફીટ બરાબર કરીને મકાન નક્કી કરી નાખો, પાછો બીજા ઘરમાં જાય, ત્યાંનું ભીંતડું હરખું કરે, પાછો ત્રીજા ઘરમાં જાય. 84 લાખ જણીમાં આ ધંધો કર્યો, આ કામ કર્યું, ભીંતડા સુધારે છે. જ્યાં જાય ત્યાં સંયોગની મલમપટ્ટી કરે છે, આ સંયોગો સુધારું, અહીંયા વધારું, અહીંયા જાળવું, અહીંયા ઠીક કરું, અહીંયા એની સાવધાનીમાં અનંતકાળથી લાગ્યો છે. થાયકો નથી એ પણ એના સામર્થ્યને બતાવે છે કે થાયકો નથી, થાકે તો પાછો આવે. મીતડા સુધારે છે, સુધારતો સુધારતો આગળ જાય છે, પાછા ઓલા મીતડા ખરાબ થઈ જાય છે. આપવા કેમ કે વખત લાગે, આપોઆપ ખરાબ થાય છે. વળી પાછો સુધારવા જાય કે આને ઠીક કર્યું, તું વળી બગડી ગયું, વળી કરું. એમાં ક્યાંય એને આકુલતાને પરિશ્રમ સિવાય બીજું કાંઈ મળે એવું નથી, આત્માને સુખ મળે એવું નથી, શાંતિ મળે એવું ક્યાંય નથી. બહારના ભાવો અનંતકાળ કર્યા છતાં શાંતિ ન મળી, માટે હવે તો અંતર્મુખ થા, માટે હવે તો તું અંતર્મુખ થા. બહારના સંયોગો તરફની દ્રષ્ટિ છોડીને, એમાં કાંઈ માલ નથી એમ ગણીને, અનુકૂળતાના ગંજ ખડકાઈ જાય તો પણ આત્માને અંદરમાં એનાથી સુખની ઉત્પત્તિ થાય એવું છે નહીં, એમ પહેલેથી એનું મૂલ્ય છે એનું અવમૂલ્યન કરીને, એનું મૂલ્ય કર્યું છે એનું અવમૂલ્યન કરીને, પાછો વળે એમ કે બહારના ભાવો અનંત કાળ ફર્યા છતાં શાંતિ ન મળી, તે નથી જ મળી, માટે હવે તો અંતર્મુખ થા, બાહ્ય પરિણામ બદલીને બહારની દિશા છોડીને તું સ્વસન્મુખ થા. અંતર્મુખ થવાનો ઉદ્દેશ, આત્મા અંતરતત્વ સ્વરૂપ છે એની વાત કરીને પણ અંતર્મુખ કરાવે છે. બહારની જે પ્રવૃત્તિ બહિર્મુખ ભાવે પ્રવૃત્તિ થઈ રહી છે એની નિસારતા જ બતાવીને પણ અંતર્મુખ કરાવે છે. વાત અનેક પડખેથી થાય તો પણ વાતનું વિષય પ્રયોજન બદલાતો જ નથી. એક ધારો પ્રયોજન કે આ જીવે એકાંતે બહિર્મુખ છે, જ્ઞાની આંશિકપણે અંતર્મુખ છે, અને સર્વજ્ઞ થતા સર્વાંશે જીવ અંતર્મુખ થાય છે એમ છે. સ્વરૂપ આશ્રય વિના અંતર્મુખતા નથી થતી. અથવા જે બહારનું બહારની પદાર્થોની જગતમાં મોટા ગણાય છે, મુખ્ય ગણાય છે, મહિમાવંત ગણાય છે, મોટાઈ ગણાય છે, એવા પદાર્થો, એવા પ્રસંગો, એવી વસ્તુ, એની મોટાઈ જ્યાં સુધી નિર્ણયમાંથી છૂટતી નથી, એનું મહત્વ નિર્ણયમાંથી મટતું નથી, ત્યાં સુધી આ જીવના પરિણામ દિશા બદલી શકતા નથી, અંતર્મુખ થઈ શકતા નથી. એટલે પહેલા એને બાહ્ય સંયોગો અને બાહ્ય પ્રસંગનો કિંમત ઉડાડી દેવી જોઈએ કે આમાં ક્યાંય સાર નથી. એ મારો આત્મા જ સારભૂત છે, બાકી ક્યાંય સાર નથી એવું ભાસે ત્યારે એને આકર્ષણ છૂટે બહાર વળવાનું. નહીંતર સહેજે સહેજે બહાર પરિણામ ચાલ્યા જ જશે, રોકે રોક્યા નહીં રોકી શકાય. બહારનો પ્રવાહ છે, વલણ છે, એ બદલાશે નહીં. એમને એ વલણ ચાલુ ને ચાલુ જ રહેશે બહારની સાહેબની દિશામાં. આચાર્ય દેવે ત્યાં અલ્પ વિરામ રાખ્યું છે, એ વાત પૂરી નથી કરતા. પણ અનાદિ બંધ ના વશે આ જીવ અનુભવતો હોવા છતાં અનુભવતો નથી, જાણતો હોવા છતાં જાણતો નથી, સાંભળતો હોવા છતાં જેમ સાંભળતો નથી, એના જેવી એ વાત છે. એટલે બહિર્મુખ છે, પરિણામમાં બહિર્મુખ છે, એ પરિણામમાં અંતર્મુખ થયો નથી. તો જ્ઞાનીને અજ્ઞાની વચ્ચે શું ફેર રહે? જ્ઞાનીને પણ અનુભૂતિ વર્તે છે. જો એવી જ અનુભૂતિ અજ્ઞાનીને વર્તતી હોય તો જ્ઞાની અજ્ઞાની વચ્ચે કાંઈ તફાવત રહેતો નથી. એમ કહ્યું ને કે આબાળ ગોપાળને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે. તો અજ્ઞાનીને અનુભૂતિ કહી રહ્યા, તો જ્ઞાનીને અનુભૂતિ છે એવી અનુભૂતિ છે કે નહીં? એમ તો છે જ નહીં, એ વાત રાખીને છે. તો પછી કેવી રીતે છે કે એને પોતાના જ્ઞાનમાં જ્ઞાન વેદન હોવા છતાં એ વેદન એને ઉપયોગમાં પકડાતું નથી, એટલું એનું બહિર્મુખ પણ એટલું એનું બહિર્લક્ષ છે કે જેને લઈને એને પોતાના ઘરની વાત અનુભવમાં આવતી નથી, સ્વાદમાં આવતી નથી. જેમ કોઈ માણસને દ્રષ્ટાંત આપતા ગુરુદેવ, કે 25 વર્ષનો જવાન છોકરો સાજો સારો ઘડીકમાં ફૂ થઈ ગયો હોય અને 12મા ને 13મા ને દિવસે લાડવા એને ખવડાવે, કરે ને 12મું 13મું કરે ત્યારે મિષ્ટાન કરે, તો એને કેટલી મીઠાશ આવતી હશે લાડવા ખાતા ખાતા. એને ખબર છે કે કયા નિમિત્તે લાડવા બન્યા છે, એને લાડવો મીઠો લાગતો હશે કે નહીં લાગતો હોય, અને લાડપણ લાડવામાંથી ગળપણ બી ઉગ્યું હતું. જે લાડવો છે એવો ને એવો છે, પણ એની વૃત્તિ ફરી ગઈ છે તો એને સ્વાદ નથી લાગતો કે આ બહુ સારું આજે જમું છું, લાવ પેટ ભરીને એક લાડવો વધારે દાબુ ને એને એમ થાય અરે આ મીઠું નથી પણ આ તો ઝેર જેવું લાગે છે શું કે આ લાડવો મીઠો નથી લાગતો પણ આ લાડવો તો અમને ઝેર જેવો આજે લાગે છે એમ કે ના કે અમારે દીકરો યોગ્ય ને અમે બેઠા છે ને આ લાડવો ખાવાનો વારો આવ્યો તો એને મીઠો લાગે કે ઝેર લાગે કે ઝેર લાગે એના જેવી વાત છે પોતે અવગણના કરે છે ઉપેક્ષા કરે છે અનંત આનંદ અમૃત સ્વરૂપ ચૈતન્ય લાડવો પોતે જ છે એની ઉપેક્ષા કરે છે એની ઉપેક્ષા કરીને સંયોગમાંથી સુખ લેવાની વૃત્તિનું ઝેર એનો સ્વાદ લે છે આનંદ અમૃતનો સ્વાદ લેતો નથી એટલે અનુભૂતિ અનુભૂતિના અર્થમાં ફેર છે ત્યાં નિર્વિકલ્પ સ્વાનુભવને અનુભૂતિ કહે છે એ અનુભવ નથી ત્યાં પછી જે પરિણામ ધારા છે જ્ઞાનીને જેમાં શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર આદિ અનંત ગુણો છે એ અનુભૂતિ પણ ત્યાં નથી ત્યાં એટલું જ કહેવું છે કે જ્ઞાનમાં જ્ઞાન વિજ્ઞાનનો ત્યાગ થયો નથી પણ તારું લક્ષ્ય આત્મા ઉપર નહીં હોવાને લીધે તારું લક્ષ તારા ઉપર નહીં હોવાને લીધે તને ખબર નથી કે અંદરમાં શું થાય છે અને તને એમ ખ્યાલ આવે છે કે હું પરને અનુભવું હું શરીરનો અનુભવ કરું છું હું શરીર દ્વારા બીજા પદાર્થોનો અનુભવ કરું છું એવું એ તને ભ્રમ વર્તે છે એ સત્ય નથી પણ ભ્રમ છે અસત્ય છે જૂઠ છે પરિસ્થિતિ જે એને સ્વ સંવેદન કરવાની જે શક્તિ છે એનો ઉપયોગ એ પરવેદન કરવામાં કરે છે પરને છતાંય પરને વેદી તો નથી શકતો એટલે એને બ્રહ્મને જૂઠ કહેવામાં આવે છે પણ એ સ્વને વેદવાની શક્તિને પરને વેદવા બાજુ લાગુ કરે છે એટલે એનું જે સ્વ સંવેદન છે એ તિરોભૂત થઈ જાય છે અને પોતાને ઉપયોગમાં પકડાતું નથી બીજી વાતનો અહીંયા વિચાર કરીએ કે કોઈ મુમુક્ષુ જીવ છે એને પરિસ્થિતિ સમજમાં લીધી કે શું વસ્તુ સ્થિતિ છે શું બની રહ્યું છે મારામાં અનાદિથી શું બની રહ્યું હતું હવે શું બની રહ્યું હતું પહેલાં આ સમજ્યો નહોતો હવે આ સમજમાં આવ્યો પણ કાર્ય થવું બાકી છે સમજમાં તો આવે છે વાત પણ કાર્ય થવું હજી બાકી છે તો શું કાર્ય થવું બાકી છે કે એને પોતાને પોતાનું જ્ઞાન વેદન એના ઉપયોગમાં ગ્રહણ થતું નથી જ્ઞાનમાં જ્ઞાન વેદન સતત હોય છે રહે છે એટલે સદાય છે એમ કહ્યું સદાય અનુભૂતિ સ્વરૂપ છે અને અનુભવ ગોચર છે અનુભવમાં આવી જ રહ્યો છે પણ એને નથી અનુભવાતો એને અનુભવમાં આવતો હોવા છતાં પણ એને એ અનુભવ પકડાતો નથી એમ કહેવું છે જ્ઞાનમાં જ્ઞાન વેદન હોવા છતાં એને પકડાતું નથી કે કેમ પકડાતો નથી કે એ પરવેદનમાં ઊભો છે પરવેદન વેદી શકતો નથી પણ હું પરને વેદું છું એવા પ્રકારમાં ઊભો છે અનુભવમાં એટલે એ જૂઠના બ્રહ્મના ઊભો છે ત્યાં સુધી સત્ય પકડાતું નથી
બરોબર આ ચૂકી જાય
એનું આ આટલું બાકી છે આમાં જે બાકી છે એ આ પ્રકાર છે કે એને પોતાને અનેક શાસ્ત્રોનું જ્ઞાન કર્યું હોય શાસ્ત્રકાર તો એ કહે છે કે 11 અને 9 પૂર્વ સુધીનું જ્ઞાન કરનારનો ઉપયોગ સ્થૂળ છે જ્યાં સુધી એ પોતાના અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મામાં જે અનુભૂતિનું વેદન છે એને ગ્રહણ કરી શકતો નથી એટલે કે સૂક્ષ્મ અંતરંગ અનુભવ દ્રષ્ટિથી પકડતો નથી ત્યાં સુધી એ જીવને સ્થૂળ ઉપયોગ છે ગમે એટલો ઉઘાડ હોય તો ઉપયોગ સ્થૂળ છે અને એ તિર્યમ છે ઓછામાં ઓછો ઉઘાડ છે પણ અંદર વળીને જ્યાં સ્વસન્મુખ થાય છે અને પોતાના વેદનને પકડે છે ત્યાં એને સૂક્ષ્મ ઉપયોગ થયો અને એ શ્વસનમુક્ત થઈ ગયો. જે વાત છે એ આટલી છે. પડખું ફરવાની, હિન્દુએ પડખું ફેર્યું છે બહિર્મુખપણે, પડખું ફરીને અંતર્મુખ થાય, બસ આટલી વાત છે. પછી સીધો રસ્તો થાય, દિશા ફેર થયા પછી રસ્તો તદ્દન સુગમ સરળ સીધો છે. દિશા ફેર ન થાય ત્યાં સુધી પરિભ્રમણ માટે રૂમ નથી. એટલે તો આ વખતના પ્રવચન શતાબ્દી કુમાર પ્રવચન નાખ્યું છે, આજથી 144 ગાથામાં 45 વર્ષ પહેલા લખાયેલું, 2007 પ્રસિદ્ધ થયું, 98 લખેલું છે. આધારે જ્ઞાન સ્વભાવે આત્માનો નિર્ણય કરે છે ત્યાં અંશે રાગ નો અભાવ કરીને નિર્ણય કરે છે. કેમ એમ કહ્યું ત્યાં સન્મુખ થયો માટે, નિર્ણયમાં સન્મુખ થયો એટલે અંશે રાગ નો અભાવ કરીને નિર્ણય કર્યો છે. આ નિર્ણય અપૂર્વ છે. આ નિર્ણય સાથે સ્વાનુભવ નિર્વિકલ્પ, હા, દર્શન મોહ એકદમ રસ તૂટી જાય, દર્શન મોહ ગળી જાય, એની શક્તિ તદ્દન ઘટી જાય. એટલું જ નહીં, આ નિર્ણયની સાથે સમ્યક દર્શન રૂપી કાર્ય, આ કારણ છે, આ કારણની સાથે કાર્ય પ્રતિબદ્ધ છે, બંધાયેલું છે. કારણ સાથે કાર્યની પ્રતિબદ્ધતા છે, આવી જગ્યાએ સ્વસન્મુખ એમ થાય છે કે તે જ વખતે જ્ઞાનનો પર્યાય પોતાના માં જ રહેલા સ્વભાવને આધાર બનાવીને નિર્ણય કરે છે કે આવો જ્ઞાન સ્વભાવ છે. જ્ઞાનનો નિર્ણય જ્ઞાનના આધારે, જ્ઞાન સ્વભાવના આધારે થયો એટલે જ્ઞાનને વળવું પડ્યું પોતાનો સ્વભાવ તરફ. એ એની સ્વસન્મુખતા છે. સ્વભાવ કયો કે સ્વ કયો, સ્વરૂપ કયો. એટલે જ્ઞાનના જ્ઞાનમાં જ્ઞાન વિજ્ઞાનને 15મી ગાથામાં બહુ મહત્વ આપ્યું શુંદાચાર્ય કે આ શ્રુત જ્ઞાન છે તે જ આત્મા છે. નહીતર શ્રુત જ્ઞાન તો પર્યાય છે, બધું શ્રુત અવળી મનોપર્યાય કેવળ બધી પર્યાયો છે, સ્વભાવની વાત નથી ત્યાં જ્ઞાન સ્વભાવ. પણ શ્રુત જ્ઞાન તે આત્મા છે એમ કહી દીધું 15મી ગાથામાં અમરચંદ્રાચાર્ય. અને તે જ સમસ્ત જીવ શાસન છે, આખું જીવ શાસન આમાં સમાય છે. અને ભાવ જીવ શાસન કહો, નિશ્ચય જીવ શાસન કહો, વાસ્તવિક જૈન શાસન કહો તો આ છે. પછી બધે ઉપચાર કરવામાં આવે છે આના સદભાવમાં. રાગના આધારમાં અનાદિથી ઉભો છે અને આ તત્વજ્ઞાનમાં નિર્ણય પણ હજી રાગના આધારે જ કરે છે. રાગના આધારે તત્વજ્ઞાન કરે છે, રાગના આધારે સ્મધાન કરે છે, રાગના આધારે પૂજા ભક્તિ કરે છે, રાગના આધારે વ્રતાદિ ગ્રહણ કરે છે, રાગના આધારે દીક્ષા લે છે, રાગના આધારે તપશ્ચરણ કરે છે. બધું મહાવ્રતથી તપશ્ચરણ સુધી બધું રાગનો આધાર છોડ્યા વિના કરે છે. ત્યાં સુધી બધું નિષ્ફળ છે. ત્યાં સુધી એને આત્મા માટે કાંઈ સાર્થક નથી, નિરર્થક છે. એમ ગુરુદેવે આ વિષય ઉપર બહુ પ્રકાશ પાડ્યો છે. હું સ્વસન્મુખ થા એમાં જ્ઞાનનો જ્ઞાનના આધારે પ્રથમ નિર્ણય થવો જોઈએ, તો જ્ઞાનનો જ્ઞાનના આધારે અનુભૂતિ રૂપ સ્વસંવેદન, પ્રગટ સ્વસંવેદન થશે. લક્ષ લક્ષણ આપણે જે વિષયો છે એમાં એ ચર્ચા કરે છે અમૃતચંદ્ર આચાર્યદેવે, કે જ્ઞાન સેનાથી પ્રસિદ્ધ છે, કે જ્ઞાન જ્ઞેયને જાણે છે માટે જગતમાં પ્રસિદ્ધ છે એ વાત અમે અહીંયા લેતા નથી. જ્ઞાન તો જ્ઞાનની પ્રસિદ્ધિ તો એના સ્વસંવેદનથી છે, અને જ્યાં સુધી પોતાની પ્રસિદ્ધિ પોતાના વેદનથી ન પકડવામાં આવે ત્યાં સુધી એ જ્ઞાનને કે જ્ઞાનના સ્વભાવને સમજ્યો છે એ વાત રહેતી જ નથી. જ્ઞાન થાય છે, જ્ઞાન જ કાર્ય કરે છે, જ્ઞાન જ કર્મ છે. ત્યાં તો કર્મ છે એટલે પોતાનો વિષય પણ સ્વભાવ છે માટે એ કર્મ છે. કર્મ બે રીતે વિચારાય છે, એક કર્તાના કાર્યને કર્મ કહે છે, અને વ્યાકરણની અંદર ક્રિયાના વિષયને કર્મ કહે છે. સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ જેને કહેવામાં આવે છે, અંગ્રેજી વ્યાકરણ ભણ્યા હોય એને બહુ ખ્યાલમાં આવે. અને ઓબ્જેક્ટના બે અર્થ થાય છે, વિષય પણ થાય છે અને હેતુ પણ થાય છે. તમારો ઓબ્જેક્ટ શું છે એની અંદર, તમારા પ્રશ્નો ઓબ્જેક્ટ શું છે નથી કહેતા, હેતુ ઉદ્દેશ, ઉદ્દેશ કહેવાને કર્મ કહેવામાં આવે છે. અહીંયા એક છઠ્ઠી ગાથામાં એ વિષે કીધી છે અમૃતચંદ્ર આચાર્યને, કે ક્રિયા કર્મનું અભેદપણું, કર્તા કર્મનું અભેદપણું હોવાથી સ્વરૂપ પ્રકાશનનો કાળ હોય કે પરપ્રકાશનનો કાળ હોય, જ્ઞાયક તો જ્ઞાયક પણ જ જણાય છે. તો ત્યાં કેમ કરતા કર્મનું અભેદ પણ લીધું, કે કરતા એવો આત્મા પોતે, ક્રિયાનો કરતા એવો આત્મા પોતે, અને એ ક્રિયાનો વિષય પણ આત્મા પોતે, પરિણામને કર્મ ન કહ્યું. પરિણામને કર્મ કહે તો ત્યાં ભાવે અભેદતા છે. કર્મ નાયક નાયક છે અને પરિણામ તો પરિણામ છે. પરિણામ મટીને નાયક થાય નહીં, નાયક મટીને પરિણામ સ્વરૂપે થાય નહીં. એક સમયના પરિણામમાં નાયક આવે નહીં, પણ નાયકના આકારે પરિણામ થાય છે, નાયક ભાવે પરિણામ થાય છે. ત્યાં ભાવે અભેદતા છે તો ત્યાં કરતા કર્મ ક્રિયાનો અભેદ પણ લઈ શકાય. બીજું, એ ક્રિયાનો વિષય, ઓબ્જેક્ટ, ઉદ્દેશ પોતાનો સ્વભાવ છે માટે એ કર્મ છે. સ્વભાવ જ કરતા છે અને સ્વભાવ જ કર્મ છે, બરોબર એમ પણ લેવાય છે. બે રીતે લાગુ પડે છે. તો મહા વિદ્વાન, સમર્થ વિદ્વાન છે અમૃતચંદ્ર આચાર્યદેવ. ખાલી અધ્યાત્મ નથી એમની પાસે, વિદવત્તા પણ અસાધારણ છે. એટલે શું છે, દ્રવ્ય પર્યાય નો ભાવ છે, નાયક ભાવ ત્રિકાળી ભાવ છે, અને વર્તમાન શુદ્ધ અવસ્થા છે એ તો એના સ્વભાવ ભાવે થયેલી હોવા છતાં પણ એક સમયની અનિત્ય પર્યાય છે. અનિત્ય શુદ્ધ છે, આ અનિત્ય શુદ્ધ છે. કોઈ પોતાનું સ્વરૂપ છોડીને બીજાના સ્વરૂપે થાય નહીં. દ્રવ્ય મટીને પર્યાય ન થાય, પર્યાય મટીને દ્રવ્ય ન થાય, તો પણ છતાં પણ ભાવમાં હું આવો છું એવો અભિન્ન ભાવ વર્તે છે. અનિત્ય ભાવમાં નિત્ય પ્રત્યે એવો ભાવ વર્તે, છતાં પણ એ ભાવપૂર્વક અભેદ, ભાવ ભાવ માત્ર અભેદ છે, વસ્તુતા એ અભેદ નથી. વસ્તુતા એ તો પર્યાય પર્યાય રહે છે, દ્રવ્ય દ્રવ્ય રહે છે, પણ અધ્યાત્મના પ્રકરણમાં એને અભેદ ભાવ કહેવામાં આવે છે, અને દ્રવ્યાનુ યોગના પ્રકરણમાં બંનેના જુદા જુદા દ્રવ્ય પર્યાયના સ્વરૂપ વર્ણવવામાં આવે છે. બંનેને એકબીજામાં મિશ્ર કરો તો એનો જે ભાવ છે એ જળવાતો નથી, શું કહેવા ધારે છે એ જળવાતો નથી. એટલી વાત છે. સપાટી છે જ્યાં ચિત્રામણ આવે છે, પ્રતિબિંબ ઉઠે છે, એની પાછળ અનંતર ક્ષેત્રે કોઈ પણ વચ્ચે ગેપ રહ્યા વિના અનંતર ક્ષેત્રે આખું દળ છે. એમાં જ્ઞાનનો પર્યાય છે. એ જ્ઞાનના અનંતર ક્ષેત્રે, જ્યાં જ્ઞાનની પર્યાય છે ત્યાં અનંતર ક્ષેત્રે, એટલે ક્ષેત્ર ત્યાગ્યા વિના આખું જ્ઞાન દળ છે. એ દળ છે, એ દળ છે, અને ઉપલી સપાટી છે, એ ઉપલી સપાટી છે. એમ બેનું દ્રષ્ટાંત મેળ મળે છે. હા તો વિચારે માટે હવે તો અંતર્મુખ થા. બધાનો કહેવાનો અહીંયા છેલ્લો સરવાળો માર્યો કે આ બધી અનિત્યતાની વાત શું કરવા કરી, શા માટે આટલી બધી વાત કરી? સંસાર અનિત્ય છે. સવારે જેને સિંહાસન ઉપર બેહાડ્યો, સાંજે એને બાળે છે, શું છે આ બધું? શું કરવા તને આ કહીએ છીએ કે કોઈ પણ રીતે તું અંતર્મુખ થા, અનિત્ય પર્યાયોનો ભરોસો છોડ. એ દુઃખી થવાનો ઉપાય છે, એનાથી તું દુઃખી થઈ જઈશ, માટે કોઈ પણ રીતે તો અંતર્મુખ થા. આ સંસાર કે સંસારના સંયોગો સ્વપ્ને પણ ઈચ્છવા જેવા નથી. જેની પાછળ જીભ દોઢ દોઢ મૂકે છે એને કહે છે કે જાગતા તો ઠીક પણ સ્વપ્ને પણ ઈચ્છવા જેવા નથી. આમ થયેલું ત્યાં ઉત્તર દક્ષિણમાં ફેર છે. જગતને અને આ માર્ગને, સંસારને અને આ માર્ગને ઉત્તર દક્ષિણનો ફેર છે. આ સંસાર પણ સ્વપ્ને જેવા ઈચ્છવા જેવો નથી, અને સંસારના સંયોગો પણ સ્વપ્ને ઈચ્છવા, સ્વપ્ને પણ ઈચ્છવા જેવા નથી. આમ જેની અંદર સુખાભાસ રહેલો છે એ આત્માને કેટલું દુઃખદાયક થાય છે એનો ચિતાર છે કે સ્વપ્ને પણ ઈચ્છવા જેવું નથી. અંતરનું એક ચિદાનંદ તત્વ જ ભાવના કરવા જેવું છે. સંસારની ભાવના પરિભ્રમણનું કારણ છે. અંતર ચિદાનંદ તત્વની ભાવના એક જ મોક્ષનું કારણ છે. અનિત્ય ભાવનામાં અનિત્યતાની ભાવના ત્યાગ કરવા માટે છે, ભાવવા માટે નથી. નિત્યને ભાવવા માટે અનિત્યની ભાવના છે. જો આ એક બુદ્ધિગમ્ય વિષય હોવાથી, સંસારમાં પણ અનુભવ ગમ્ય વિષય હોવાથી, તમામ ધર્મ મતમાં આ પ્રમાણે સંયોગની ક્ષણિકતા નો ઉપદેશ અને બોધ છે. ફરક એટલો છે જૈન દર્શનમાં, અહીંયા વસ્તુનું વૈજ્ઞાનિક સ્વરૂપ સ્થાપીને એને નક્કર આધાર લેવડાવે છે. કેમ કે જીવ જાય ક્યાં? જો એ ક્ષણિક પદાર્થોનો અને સંયોગોનો આધાર અને આધાર બુદ્ધિ છોડે તો કોનો આધાર ને આધાર બુદ્ધિ લેશે? તો ત્યાં શું કર્યું? તો વસ્તુ હાથમાં ન આવી એટલે કોઈ પરમેશ્વરનો આધાર પકડાયો. કે તું પરમાત્માનો આધાર લે, પરમેશ્વરનો આધાર લે, પછી તું ક્ષેમ કુશળ છો. પરમાત્માના શ્રી મુખેથી પણ એ વાત લેવડાવે કે યોગ ક્ષેમ ભાવ, હું તારા યોગ ક્ષેમને વહન કરીશ. તું ચિંતા કર, માં એક વાર મારા શરણે, મામ એકમ શરણમ વ્રજ, મારા એક શરણે તું આવી જા, પછી તારા યોગ ક્ષેમને સંભાળનારા હું છું, તારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ કલ્પનાથી સ્થિર રહેવાય નહીં. વસ્તુ નક્કર હાથમાં આવી ગયું.
બરોબર.
કોઈને પરમાત્મા કલ્પીને માણસ સ્થિર રહેવા જાય તો કોઈ આધાર તો શું નથી? નક્કર વસ્તુ તો છે નહીં, ચીજ નથી. કોઈ હા, તમે એટલી કલ્પના કરે તો એ કોઈ ચીજ નથી. કે કોઈ બીજી ચીજ ના કોઈ બીજા પરમાત્મા ના આધારે. અહીંયા જૈનમાં પણ જીનેન્દ્ર હરિયમ તીર્થંકર કે સિદ્ધ ના આધારે શાંતિ ન થાય, એ આધાર ખોટો છે. એમ અહીંયા તો એમ કે છે કે એ આધારે ખોટો છે, એમ નથી કે અન્ય મત ની વાત છે એટલે એના પરમેશ્વર ના આધાર ને ખોટો ઠરાવો છે એમ નથી. જૈન હોય તો એમ કહે છે કે તું તીર્થંકર કે સિદ્ધ નો આધાર લે તો એ ખોટો છે, આધાર તો તને તારા સ્વરૂપ નો મળવો જોઈએ એમ કહે છે. તીર્થંકર પણ એમ કહે છે તને તારા સ્વરૂપ નો આધાર એ નક્કર આધાર છે. નિત્ય પદાર્થ તું પોતે છો, પરમાત્મા સ્વરૂપે તું પોતે છો, તારું પદ સંભાળ, તારા પરમ પદ ને સંભાળ એ વાત, તો તને શાંતિ રહેશે, સ્થાયી શાંતિ રહેશે. યુક્તિથી કઈ શાંતિ ન રહે. અંતરનું એક ચિદાનંદ તત્વ જ ભાવના કરવા જેવું છે, એમ સમજવા જેવું છે ન કહ્યું, પણ ભાવના કરવા જેવું નથી. જ્ઞાનની મુખ્યતાથી વાત આવે તો એમ કે જે સ્વરૂપ સમજ્યા વિના પાયમો દુઃખ અનંત માટે સમજ તારા સ્વરૂપ, પણ પૂરી સમજણની કોરા શુષ્ક જ્ઞાનની વાત નથી. ત્યાં સાથે એમ સમજવું કે ભાવના લઈને બેસવું અને ભાવના કરવાની વાત છે. સમજીને ભાવના થાય તો સમજણ યથાર્થ છે, સમજે આત્માના સ્વરૂપને ને ભાવના ન થાય તો સમજવું કે સમજણ અયથાર્થ છે. આ યથાર્થતા સમજણની યથાર્થતા અને અયથાર્થતાનું લક્ષણ છે. જો આત્મા તો શ્રી ગુરુ સમજાવે છે, પણ જે આત્માને સમજીને આત્મભાવના ન ઉત્પન્ન થાય તો એ સમજ્યો નથી, એની સમજણમાં કંઈ ગેરસમજણ છે. અને આત્મા સમજીને આત્મભાવના ઉત્પન્ન થાય તો સમજવું કે યથાર્થ સમજણ છે. હવે આ ગાડી આગળ ચાલશે મોક્ષના માર્ગ માટે. અંતરનું એક ચિદાનંદ તત્વ જ ભાવના કરવા જેવું છે. આ ભાવનાનો જે વિષય છે એ રસનો વિષય છે, અને રસ સહિત હોવાથી ભાવનાના પરિણામ સરસ પરિણામ હોવાથી, રસ સહિતના પરિણામ હોવાથી એ જ્ઞાનની અંદર શુષ્કતા નથી રહેતી, પણ ભાવનાવાળાનું હૃદય હંમેશા ભીંજાયેલું રહે છે, તેથી એમાં કોઈ પણ પ્રકારનો વિપર્યાસ નથી આવતો. જ્ઞાની અને અજ્ઞાની જે વચ્ચેનો જે તફાવત છે તે આની અંદર લીધો છે. જ્ઞાનીને કેમ પરિણામ થાય છે, અજ્ઞાનીને કેવા પરિણામ થાય છે, બંનેની સરખામણી કરીને જીવ પોતાના અહિતના પરિણામને છોડે, હિતના પરિણામને સાધે એ તાત્પર્ય છે. સ્વભાવને રસ્તે સત્ય આવે અને અજ્ઞાનને રસ્તે અસત્ય આવે. દ્રષ્ટાંત ગુરુદેવ દેતા કે ઊંધો ઘડો પીડ્યો હોય તો એના ઉપર બધા ઊંધા ઘડા મૂકવા પડે. ઊંધા ઘડા ઉપર સવળો ઘડો મૂકે, તળિયું ગોળાકારે હોવાથી એ ઘડો રે નહીં, બિગડી ન રે, પડી જાય. એટલે ઊંધા ઉપર બધા ઊંધા જ રે, સવળા ઉપર બધા સવળા રે. એટલે નિર્ણયની ભૂમિકાને મહત્વ આપવાનું કારણ એ છે કે જો નિર્ણય સત્યનો છે તો બધા આગળના કાર્યો સત્યને અનુસરીને, નિર્ણયને અનુસરીને થશે. નિર્ણય અસત્યનો છે, આગળના નિર્ણય બધા ભૂલવાળા થશે, કે નિર્ણય સાચો નહીં આવે, આમ થશે. સ્વભાવને રસ્તે સત્ય આવે અને અજ્ઞાનને રસ્તે અસત્ય આવે. સ્વભાવ અહીંયા જ્ઞાનના સ્થાનમાં લીધો અને જ્ઞાનમાં સત્ય લીધો. સત્ય એટલે સત્તાનું ગ્રહણ. હું પદથી, હું પ્રત્યે પરિણામથી પોતાની હૈયાતી પકડાય છે, પણ પકડાય છે જ્ઞાનમાં પકડાય છે. સત્તા અને અસ્તિત્વ અને જ્ઞાન બે આત્માના ગુણ છે. આત્માના બે ગુણ છે, બંને ગુણની અવસ્થા છે, તો પણ જ્ઞાનની પ્રધાનતા છે. આધાર અસ્તિત્વનો હોવા છતાં પણ જ્ઞાનની પ્રધાનતા છે. આધારમાં અસ્તિત્વ છે, અસ્તિત્વના આધારે જીવ ગ્રહણ કરે છે પોતાની હયાતીને, તો એ સત્ય છે અને એ સમ્યક દર્શનનું કાર્ય છે. સત્તાનું ગ્રહણ કરવું તે સમ્યક દર્શનનું સાચી શ્રદ્ધાનું કાર્ય છે. પણ ગ્રહણ કોણ કરશે? જ્ઞાન વડે ગ્રહણ થાય છે, જ્ઞાન દ્વારા ગ્રહણ થાય છે, બીજી રીતે ગ્રહણ થતું નથી. સારો બોલ છે. પ્રત્યેક જીવમાં પંચાધ્યાયી 50 આમાં 695 નંબર. પ્રત્યેક જીવમાં નિરંતર જે અહમ પ્રત્યેક જોવામાં આવે છે, અનુભવવામાં આવે છે. અહમ પ્રત્યેક એટલે શું? હું એવો અનુભવ, હુંપણાનો અનુભવ છે. હું એને થાય છે, પોતે હયાત છે ને, જો કે અસ્થાનમાં થાય છે. નીતિ એવા સ્વરૂપમાં હુંપણું કરતો નથી, રાગમાં હુંપણું કરે છે. તેથી રાગના વિષયભૂત શરીરમાં હુંપણું કરે છે અને અન્ય વિષયોમાં પણ હુંપણું કરે છે. સંયોગ ઉદયમાન છે એમાં પણ હુંપણું કરે છે, પણ હુંપણું જરૂર કરે છે એટલી વાત છે. અહીંયા શેમાં હું પણ કરે તો સમ્યક, શેમાં હું પણ કરે તો મિથ્યા, એ એટલી વાત છે. ત્રિકાળી અસ્તિત્વ છે ત્યાં હું પણ કરે તો સાચું અને સમ્યક, કેમ કે ત્રિકાળી અસ્તિત્વ સ્વભાવ છે, ત્યાં શક્તિ છે. એને છોડીને જ્યાં પોતાનું અસ્તિત્વ નથી ત્યાં હું પણ કરે તો મિથ્યા. પણ જીવ હું પણ તો કરવાનો જ, એવા નિરંતર કરવાનો. એને અહમ પ્રત્યય કીધો છે અહીંયા. હુંપણાનો ભાવ તેને અહમ પ્રત્યય કહે છે, એટલે કે હું એવો અનુભવ જોવામાં આવે છે. અને તે ઉપરથી આ અનુભવ જોવામાં આવે છે, જ્ઞાનમાં જોવામાં આવે છે. અને તે ઉપરથી આત્માના હોવાપણાનો બોધ થાય છે. અહીંયા મુદ્દો છે, અહીંયા મુદ્દો એટલો છે કે આત્માની હયાતી, પોતાની હયાતીનું ગ્રહણ થવું જોઈએ. જેને અસ્તિત્વ ગ્રહણ કહે છે, આ નિર્ણયનો બીજો શબ્દ છે. અધરવડ જેને કહીએ, ભાવભાષણનો બીજો અર્થ એ છે અસ્તિત્વ ગ્રહણ. સિંહજી પ્રયોગ કર્યો છે, એક વાર જો અસ્તિત્વ ગ્રહણ થાય તો એને સમ્યક દર્શન થાય થાય એને થાય એમ બોલી ગયો. તો એ અસ્તિત્વ ગ્રહણ કહો કે નિર્ણય કરો, બે એક વાર છે. આ 50મો જે ગાથા છે અસ્તિત્વ ગ્રહણ ઉપર છે, કે જીવને અહમ પ્રત્યય તો થતો અનુભવમાં આવે છે, તો એના ઉપરથી આત્માના હોવાપણાનો બોધ થાય છે. તેથી નિરંતર જીવને અનુસરીને થતા એ અહમ પ્રત્યયથી જીવની સિદ્ધિ થાય છે. કોઈ જગ્યાએ અનુભૂતિનો આવો અર્થ થાય છે, અથવા શાસ્ત્રની અંદર કોઈ કોઈ જગ્યાએ અનુભૂતિનો અર્થ જ્ઞાન કરવાને બદલે અનુભૂતિનો અર્થ અહમ પ્રત્યય પરિણામ કરવામાં આવે છે. કેમ કે એનો એ વ્યુત્પત્તિ અર્થ છે. અનુ એટલે અનુસરીને, ભૂતિ એટલે થવું, ભૂભવ એટલે થવું, અનુસરીને થવું. હૈયાતીને અનુસરીને થવો, સમ્યક દર્શન ને અનુભૂતિ કહે છે. હા, હું બ્રહ્મ છું એમ એમ આજે છું પણ પકડ્યું છે, હૈયાતી પકડી છે ત્યાં. બ્રહ્મ એટલે ત્રિકાળ હોવો આપણે, ત્રિકાળ એક રૂપ હોવો આપણે, એને બ્રહ્મ કહે છે. તેથી નિરંતર જીવને અનુસરીને થતા એ અહમ પ્રત્યયથી જીવની સિદ્ધિ થાય છે. અહીંયા અહીંથી અસ્તિત્વ ગ્રહણ થાય છે. જોકે ગ્રહણ જ્ઞાન વડે જ્ઞાનમાં થાય છે, પણ સત્તાનું, જો સત્તાનું ગ્રહણ ન થાય એટલે કે પોતાની ત્રિકાળી શાશ્વત સત્તા જે છે એ ગ્રહણ ન થાય તો જે જ્ઞાનનું ગ્રહણ છે એ ક્ષણિક પર્યાયનું ગ્રહણ છે. એટલે જ્ઞાનને અને ત્રિકાળી સત્તાને અથવા જ્ઞાનના વિષયને અને શ્રદ્ધાના વિષયને અહીંયા સંધિ લાગે છે. શ્રદ્ધાનો વિષય ત્રિકાળી સત્તા છે, બીજું કાંઈ નથી. શ્રદ્ધાનો વિષય જ્ઞાને નથી, શ્રદ્ધાનો વિષય આનંદે નથી, શ્રદ્ધાનો વિષય ત્રિકાળી સત્તા છે કે જેમાં સર્વ ગુણો સમાય જાય છે. એક અસ્તિત્વમાં બધા ગુણો સમાય જાય છે અભેદભાવે, એ શ્રદ્ધાનો વિષય છે. આ બધી વાતો લેવા પાછળ પરમાર્થ એ છે. તેથી નિરંતર જીવને અનુસરીને થતા એ અહમ પ્રત્યયથી જીવની સિદ્ધિ થાય છે, તથા સર્વ જીવો એક સરખા હોવા છતાં પણ તેમાં કોઈ દરિદ્રી અને કોઈ શ્રીમંત દેખવામાં આવે છે, એટલે કર્મનો સદભાવ પણ સિદ્ધ થાય છે. એ બીજી વાત છે, કર્મનો ઉદયથી ભિન્ન ભિન્ન પણ જોવામાં આવે છે, એ બીજી વાત છે. પણ મૂળ અહીંયા જે વાત મુદ્દાને વાત એટલી છે, જીવના અસ્તિત્વને ક્યાંથી પકડવું, એનો ભાવ છે કોઈ કે એકનું અધરથી કોઈ અસ્તિત્વની વાત છે કે નહીં. અસ્તિત્વનો ભાવ છે, ભાવ ભાસવો જોઈએ. એ હું 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 પણાથી આસ્તિક્ય થાય છે, આસ્થા થાય છે અને પોતાની સત્તાનું ગ્રહણ થાય છે. એ ત્રિકાળીમાં સમજી હું એવો દ્રઢ
ભાવ તો સમ્યક તો કહેવાય.
હા, જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું, એવું દ્રઢ ભાવ તે સાથે અનુભવ પ્રકાશમાં. આ તો સત્ય અને અસત્ય શબ્દ ઉપરથી વિચાર ચાલ્યો. સત્ય શું પણ સત્ય, સત્ય એટલે સત્યનો ભાવ શું પાસે છે કે ત્રિકાળ એ અસ્તિત્વ તે સત છે, સત્યનો પરિણામ તે સત્ય છે, સતનો ગુણ તે સત્ય છે, સતની પ્રકૃતિ તે સત્ય છે, સત અને સતની પ્રકૃતિ નો સ્વભાવ તે સત્ય છે. આ સિવાય બીજું કોઈ સત્ય છે
નહીં.
પોતાની ત્રિકાળ હૈયાતી તે સત્ય છે એમ કેવું છે, એ શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધાનો વિષય સત્ય છે. સત્તા કહો કે સત્ય કહો, સત્ય એટલે એનો ગુણ, એનો સ્વભાવગુણ એને સત્ય કહે છે.
કાર્યક્રમ ચાલુ છે, સાડા સાત શરૂ થઈ